તારીખ 25/3/1987 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 62 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 51
નિમિત્ત કહેવામાં આવે છે, વ્યવહારે કારણ કહેવામાં આવે છે. નિશ્ચયથી કારણ તો પ્રત્યેક પર્યાય પોતે જ કારણકારી સ્વરૂપ છે, પણ પૂર્વ ઉત્તર પર્યાયોમાં સદ્રષ્ટા અથવા મેળ પડતો હોય તો એને કારણકારીનો ઉપચાર કરવામાં આવે છે. એવો વ્યવહાર કરવા પાછળ એક ખાસ હેતુ એવો પણ છે કે બીજો પ્રકાર હોતો નથી, પૂર્વ પર્યાયના ક્રમમાં આવો જ પ્રકાર હોય છે, એવો પણ હેતુ છે. જેમ કે કોઈ દયાદાનના પરિણામ કરે પૂર્વ ભૂમિકામાં અને એને સમ્યક દર્શન થાય એમ નથી બનતું. કોઈ ઉપવાસના પરિણામ કરે માટે એને સમ્યક દર્શન થાય, કોઈ સંયમની પ્રતિજ્ઞા લે માટે એને સમ્યક દર્શન થાય, કોઈ દાનની જાહેરાત કરે માટે એને સમ્યક દર્શન થાય, એવો કોઈ ભલે તત્વજ્ઞાનના અભ્યાસના પરિણામ શુભભાવરૂપ હોવા છતાં કઈ કોટીના અને કયા પ્રકારના શુભભાવને ઉપચાર લાગુ પડે છે અને બીજા પરિણામો હોય તો પણ એને ઉપચાર લાગુ પડતો નથી, એવો હેતુ પણ વ્યવહાર કહેવાની પાછળ હોય છે. એને જ કેમ વ્યવહાર કરવો? શુભ ભાવ તો કોઈ ધર્મશાળા બંધાવે એને શુભ ભાવ કહેવાય, પાણીનું પરબ બંધાવે એને શુભ ભાવ કહેવાય, અને ઉપવાસનો વિકલ્પ કરે પછખાણ કરે એને શુભ ભાવ કહેવાય. ભગવાનની પૂજા રચાવે મંડળ વિધાન કરાવે તો એ શુભ ભાવ કહેવાય. એના ઉપર સમ્યક દર્શનની પૂર્વ ભૂમિકાનો વ્યવહાર કે ઉપચાર લાગુ પડતો નથી. એટલે અહીંયા એ વાત લીધી છે કે યથાર્થ પૂર્વ ભૂમિકામાં જે તત્વજ્ઞાનનો અભ્યાસ છે અથવા તત્વ વિચારરૂપ પરિણમન છે વિકલ્પાત્મક દશામાં, ઉપર ઉપરથી તો જે જીવને તત્વનો વિચાર આવે એને તત્વજ્ઞાનનો અભ્યાસ શ્રવણ ચિંતવન મનન વાંચન વગેરેનું કહેવામાં આવે, પણ ઊંડાણથી અહીંયા આ વિષયનું સ્પષ્ટીકરણ એ છે કે જીવ જ્ઞાયકના લક્ષ્ય સાંભળે, માત્ર ઉપર ઉપરથી સાંભળે નહીં પણ જ્ઞાયકના લક્ષે સાંભળે, ચિંતવન કરે તો પણ જ્ઞાયકના લક્ષે ચિંતવન કરે, એને મંથન ચાલે તો પણ જ્ઞાયકના લક્ષે મંથન ચાલે. જ્ઞાયકના લક્ષે મંથન ચાલે ચિંતવન ચાલે એનો અર્થ એ છે કે હું જ્ઞાયક છું એમ પોતાનું હોવા પણ અને પોતાનું સ્વરૂપ લક્ષમાં સ્થપાયેલું રહે છે અને આ વિભિન્ન પ્રકારની શ્રવણ ચિંતન મંથનની પ્રવૃત્તિ પરિણામમાં ચાલે છે. લક્ષમાં જ્ઞાયકની સ્થાપના રહે છે. લક્ષ ત્યાં જ્ઞાયક ઉપર છે એનો અર્થ એ છે બીજો કે સાંભળવું, ચિંતન કરવું, મંથન કરવું એ કાર્ય પર્યાયનું છે. જે લક્ષ્યભૂત વિષય છે એ પર્યાય સ્વરૂપ નથી. ગઈકાલે અને પરમ દિવસે ટેપ પ્રવચનમાં ગુરુદેવસિંહના સવારની ટેપ પ્રવચનમાં અલિંગ ગ્રહણના બોલ ચાલ્યા હતા 18 અને 19 નંબરનો બોલ 19 અને 20 ગઈકાલે પરમ દિવસે સામાન્ય અને વિશેષ બે વિભિન્ન સ્વરૂપના તત્વો છે, વિભિન્ન સ્વરૂપના એક પદાર્થના અંશો છે. જીવ પદાર્થ પ્રમાણના વિષયભૂત સામાન્ય વિશેષાત્મક છે અને સામાન્યના ધર્મો અને વિશેષના ધર્મોમાં બિલકુલ પરસ્પર વિરુદ્ધતા હોય એવો એવા ધર્મ છે. એક નિત્ય છે તો એક અનિત્ય છે, ક્ષણિક છે. એક પર્યાય સ્વરૂપ છે અને એક સ્વભાવ સ્વરૂપ છે. તેથી એક સ્વરૂપે બીજાનું હોવું થઈ શકતું નથી, ક્યારે પણ બની શકતું નથી. અહીંયા પણ થોડો વિષય જે મુદ્દો લાગુ પડે એવો છે કે સાંભળવું, ચિંતન કરવું, મંથન કરવું એ પર્યાયનું કાર્ય છે. જેનું લક્ષ્ય છે તે અપર્યાય સ્વરૂપ છે. બીજું કે લક્ષ્યનો વિષય મુખ્ય છે અને પરિણામમાં જે કાર્ય થાય છે તે મુખ્ય નથી. આ યથાર્થ ભૂમિકામાં બને છે. યથાર્થ ભૂમિકા ન હોય એવા જીવને પણ તત્વચિંતન, આત્માના સ્વરૂપનું મનન, શ્રવણ, મંથન વગેરે ચાલે ખરો, પણ એમાં ચિંતનની મુખ્યતા હોય, એમાં મંથનની મુખ્યતા હોય, એમાં શ્રવણમાં શ્રવણ કરવાની મુખ્યતા હોય, વાંચનમાં વાંચન કરવાની મુખ્યતા હોય, ભલે એનો વિષય પછી ભલે જ્ઞાયક સ્વભાવ ને જ્ઞાયક સ્વરૂપની એમાં વિકલ્પાત્મક ભૂમિકા હોય, તો પણ એ જ્ઞાયકના લક્ષ્ય પરિણમનની પ્રવૃત્તિ નહીં હોવાને લીધે એ ચિંતન અને પરિણમનનો વિષય જ્ઞાયક હોવા છતાં એની સન્મુખતા પણ થતી નથી. અનુભવ થવાની વાત તો ત્યાર પછીની છે, પણ સન્મુખતા એ થતી નથી. જ્ઞાયકના લક્ષ્ય સમ્યક્ત્વ સન્મુખતા થાય છે. સમ્યક દર્શન તો સમ્યક દર્શનને યોગ્ય પર્યાપ્ત પુરુષાર્થ હોય તો થાય, નહીતર ન થાય. પણ સમ્યક સન્મુખતા તો અહીંયા થઈ જાય એમ કહેવું છે, કેમ કે એ જુદા જુદા સ્તરનો પરિણમન છે અથવા પુરુષાર્થના દૃષ્ટિકોણથી એ જુદી કોટીનો પુરુષાર્થ છે, આ જુદી કોટીનો પુરુષાર્થ છે. બંનેની એક કક્ષા નથી, એક સ્તર નથી, એક સ્ટેજ નથી. એટલે એમ કહ્યું કે ભલે કદાચ સમ્યક દર્શન ન થાય તો પણ સમ્યક્ત્વ સન્મુખતા થાય છે. લક્ષ્યમાં જ્ઞાયક હોય એટલે શ્રવણ, ચિંતન, મંથનના કાળમાં તે તે પરિણામની ગૌણતા રહેતી હોય, કેમ કે લક્ષ્યનો વિષય પરિણામ સ્વરૂપ જ નથી. લક્ષણો વિશે પરિણામ સ્વરૂપ નથી અને જે પરિણામની પ્રવૃત્તિ ચાલી રહી છે એમાં વિકલ્પ હોવાથી, એમાં અપૂર્ણતા હોવાથી, જો કે હજી તો શરૂઆતે નથી થઈ, સમ્યક દર્શન નથી થયું એટલે, પણ સમ્યક સન્મુખતા થઈ હોય તો પણ યથાર્થ લક્ષમાં તો એ પર્યાય સ્વરૂપ હું નહીં, એવો ને એટલો હું નહીં, એવું એવો ભાવ સહિત, એવા ભાવ સહિત હું ત્રિકાળી વિજ્ઞાયક સ્વરૂપ, હું અપરિણમન સ્વરૂપ, પરિણામ સ્વરૂપ નહીં પણ હું અપરિણામ સ્વરૂપ, એમ લક્ષમાં મુખ્યપણે રહે અને પરિણામની ચાલતા પરિણામને ગૌણતા રહે, ત્યારે એને જ્ઞાયકના લક્ષે એ પ્રવૃત્તિ ચાલતી હોવાથી એને યથાર્થ ભૂમિકા કહેવામાં આવે છે. ઊંડાણથી જોઈએ તો વિષય બહુ મહત્વનો છે કે જે જીવો તત્વજ્ઞાનની ચિંતવનાદિની ભૂમિકામાં ઊભા છે એને સીધું એ વિચારવા યોગ્ય છે કે આ પરિણામની મુખ્યતા રહે છે કે નહીં. જો પરિણામની મુખ્યતા રહે તો હું અપરિણામ સ્વરૂપ છું, બિલકુલ ઉલટો જ વિષય છે. પરિણામી પરિણામથી અપરિણામીનો વિષય બિલકુલ ઉલટો છે, કેમ કે એ અનિત્ય અને ક્ષણિક છે અને એમાં ત્રિકાળી અસ્તિત્વ નથી. અનિત્ય અને ક્ષણિક તત્વ ઉપર વજન દેવા જેવું નથી અથવા જોર દેવા જેવું નથી અથવા પ્રતીતનો એ વિષય જ નથી. ખરેખર તો પ્રતીત અપેક્ષાએ લઈએ તો એ પ્રતીતનો વિષય નથી. હજી તો શુદ્ધ પરિણામ પ્રગટ્યા નથી, પણ શુદ્ધ પરિણામ પ્રગટે તો પણ એ પ્રતીતનો વિષય નથી. પ્રતીતનો વિષય ત્રિકાળી શુદ્ધ પારિણામિક ભાવ સ્વરૂપ પરમાત્મ દ્રવ છે અને એ હું છું. એક સમયનું પરિણામ તે હું નહીં, એમ સમ્યક દર્શન થાય ત્યારે પરિણામની એકત્વ બુદ્ધિ છૂટી જાય છે. એ એકત્વ બુદ્ધિ છૂટવાનો અભ્યાસ જે ભૂમિકામાં ચાલે છે એ એકત્વ છૂટવાનો પુરુષાર્થ જે ભૂમિકામાં ચાલે છે, પ્રયત્ન સહિત પરિણમન જે છે એને અહીંયા યથાર્થ પૂર્વ ભૂમિકા એમ કહેવામાં આવે છે. નહીંતર પૂર્વ ભૂમિકાનો ઉપચાર એને લાગુ પડતો નથી. ભલે તત્વજ્ઞાનનો અભ્યાસ કરવામાં આવે અને એ અભ્યાસ કરનારનો દેખાવ ગમે તેવો બહારમાં હોય, કોઈ પુણ્ય યોગ હોય તો વિશેષ દેખાવ હોય છે, લોકો એને તત્વચિંતક, મહાન તત્વચિંતક તરીકે જાણે, તો પણ એ સમ્યક દર્શનની સન્મુખતાની પણ ભૂમિકા નહીં હોવાથી વ્યવહારે પણ તે સમ્યક દર્શનનું કારણ નથી. ટોડરમલજીએ જે કહ્યું છે કે વા ન થાય એ આવા ભૂમિકાવાળાને લક્ષમાં રાખીને કીધું છે, અને થાય એમ જે કહ્યું છે તે આ યથાર્થ ભૂમિકાવાળાને લક્ષમાં રાખીને કીધું છે. બંને વાત એમની જાણ બહાર નથી, બંને વાતને તેઓ સમજે છે, તે ભૂમિકામાંથી તેઓ પસાર થયા છે અને બંને વાતને લક્ષમાં રાખીને, એટલે ગર્ભમાં રાખીને ત્યાં કહ્યું છે કે ભલે સમ્યક દર્શનનું નિમિત્ત તત્વજ્ઞાનનો અભ્યાસ છે એટલે બીજા કોઈ જાતના પરિણામ નહીં એનો નિષેધ કરવો છે ને, તો પણ કોઈને થાય અને કોઈને ન થાય એમ કરીને એ વાત ત્યાં છોડી દીધી છે. કેમ કે એમનો અહીંયા જે શરૂઆતના પ્રકરણો છે એ સિવાય પણ એમને આ ગ્રંથની અંદર ઘણું ઘણું લખવું છે, એટલે કદાચ આગળ એ વાતનું સ્પષ્ટીકરણ કરવા માગતા હોય તો એક જ જગ્યાએ બધી ચર્ચા ન પણ આવે. કમનસીબે ગ્રંથ અધૂરો રહ્યો છે અને આવો સૂક્ષ્મ વિષય આગળ ખોલવા માંગતા હોય તો પણ ગ્રંથની અંદર એનો સમાવેશ નથી થઈ શક્યો, એટલે ત્યાંથી કાઢવું અઘરું પડે. આ વચનોમાંથી બહુ સ્પષ્ટ નીકળે છે હું પણ સ્થપાય, મુખ્ય પણ થઈ જાય, અને એમાં એકત્વ કરવાનો પ્રયત્ન જોર ઊભો થાય. કુદરતી છે જેનો આધાર લેવામાં આવે એ સંબંધિત જોર ઊભું થાય. તમે શેનો આધાર લ્યો છો, શું લક્ષ્યમાં રાખો છો, જોર ત્યાં કામ કરશે. બીજું, દ્રવ સામાન્યને પર્યાય વિરુદ્ધ સ્વભાવી હોવાથી બંને ઉપર જોર જાય એવું બનતું નથી, અથવા દ્રવ સામાન્ય અંતઃતત્વ સ્વરૂપ છે અને પર્યાય વિશેષ તે બહિર્તત્વ સ્વરૂપ છે. તો અંતરમાં જવા માટે ભલે કાર્ય ચિંતવનમાં અને મંથનમાં અને શ્રવણમાં પરિણામનું ચાલતું હોય તો પણ એ ગૌણતા એ તપાસવાનો વિષય છે. તપાસવામાં પણ એની મુખ્યતા કરીને એ તપાસવાનો વિષય નથી. અવલોકન પ્રયોજનની મુખ્યતા નાયકના લક્ષવાળાને નથી. એક બાજુ એમ કહેવું કે આ પ્રયોજન છે અને બીજી બાજુ એને ઉડાડવું કે એને ગૌણ રાખવા, એ આ વિષયનું ઉડાણ છે. બુદ્ધિ ગમ્ય રીતે અટપટું લાગે છે પણ બુદ્ધિથી નહીં જોતા આ વિષયનું ઊંડાણ શું છે અથવા એનું રહસ્ય શું છે અને આમ જ પ્રયોજનની સિદ્ધિ છે. પાછું તને એમ થાય કે પ્રયોજનની મુખ્યતા નહીં તો પ્રયોજન કેવી રીતે સધાય, જો પ્રયોજનને ગૌણ કરી નાખવામાં આવે તો પ્રયોજન કેવી રીતે સધાશે? તો કહે છે કે પ્રયોજનની સિદ્ધિ આમ છે, પ્રયોજનને મુખ્ય કરતા પ્રયોજનની અસિદ્ધિ છે. એ પણ આ વસ્તુ વિજ્ઞાનનો વિષય છે. સોનગઢ વાંચ્યું કે પણ તો બધું એક સરખું તો ન આવ્યા. આ વાત નહોતી ખોલી. અસિદ્ધિ છે કેમકે પ્રયોજન પર્યાયમાં છે અને તેથી અધ્યાત્મના વિષયમાં અને પરમાર્થના વિષયમાં ત્રિકાળી દ્રવ સામાન્ય પરમાત્મ દ્રવ્યને પ્રયોજનભૂત ગણાય છે અને બીજા તત્વને પ્રયોજનભૂતે ગણાતા નથી. કે પરમ પ્રયોજનભૂત તત્વ કયું? તો એક મારું પરમાત્મા. બીજું એ પરમાત્મ તત્વમાં એક સમયની પર્યાય નહીં હોવાથી જેમાં પ્રયોજન સધાય છે એવી પર્યાય પણ એમાં નહીં હોવાથી એ તો બે દિવસ પ્રવચન ગુરુદેવનું ચાલ્યું, નહીં આલિંગિત, નહીં આલિંગિત, નહીં આલિંગિત. સંસ્કૃતમાં શબ્દ પડ્યો છે અનાલિડ. અમૃતચંદ્રાચાર્ય દેવનું પ્રવચન સારમાં સંસ્કૃત છે, દ્રવ્યમ અનાલિઢમ, દ્રવ્યને અડતું નથી. ભાષા તો અધ્યાત્મમાં એવી પણ આવે કે પર્યાય લીન થઈ ગઈ, વ્યાપક ભાવે પર્યાય પરિણમી ગઈ, પર્યાય દ્રવ્યમાં અભેદ થઈ ગઈ, તન્મય થઈ ગઈ. આ બધું ભાષા આવે, અડતું નથી. દ્રવ્ય અને પર્યાય એકબીજાને અડતા નથી, સ્પર્શતા નથી, આલિંગન કરતા નથી. જો બે એકબીજાને સ્પર્શે તો બંનેના વિરુદ્ધ સ્વભાવ હોવાને લીધે બંનેમાંથી એકે સ્વભાવ, એકે ધર્મ સચવાય નહીં ને બંનેનો નાશ થાય. પણ એ તો અશક્ય અને અસંભવિત છે, એટલે એ વસ્તુનું સ્વરૂપ છે. એવો વિષય છે. જલ્દી નથી પત્તો લાગતો એનું કારણ કે ઊંડાણ છે, થોડુંક વિષયનું ઊંડાણ છે. આ જીવ ધર્મના ક્ષેત્રમાં પોતાનું હિત કરવા માટે દુનિયાથી છૂટો પડીને, જગતથી જુદો પડીને ધર્મના ક્ષેત્રમાં આવે છે. ધર્મના ક્ષેત્રમાં અનેક પ્રકારની શુભોપયોગયુક્ત પ્રવૃત્તિઓ છે. એમાંથી આ તત્વજ્ઞાનના વાંચન શ્રવણ મનનની એક જુદા સ્તરની પ્રવૃત્તિ છે, બીજી બધી શુભ ક્રિયાઓ કરતાં. એમાં પણ આખરમાં એ પર્યાય છે ને, દ્રવ નથી, એ વજન દેવાનો વિષય નથી. ભલે બગાડો કાઢવો છે અને પર્યાયમાં સુધારો કરવો છે, તો પણ એ વજન દેવાનો વિષય નથી. અને તો જ સુધારો થાય છે પર્યાયમાં, નહીતર પર્યાયનો બગાડો મટતો નથી. એટલે ઊંડે જાય ત્યારે એને કાર્ય સિદ્ધિ થાય અથવા પ્રયોજનની સિદ્ધિ થાય. અને પ્રયોજનની સિદ્ધિ થાય તો પણ એની મુખ્યતા નથી, એ વાત એમને એમ રહી જાય. પ્રયોજનની સિદ્ધિ થાય, સમ્યક દર્શન થાય, અને સમ્યક દર્શનની મુખ્યતા નથી. એ પહેલા સમ્યક સન્મુખતા થાય અને સમ્યક સન્મુખતાની મુખ્યતા નથી, તો જ સમ્યક સન્મુખતા રહે. નાયકના લક્ષ્ય જીવ સાંભળે અને સમ્યક સન્મુખતા થાય, ત્યારે સમ્યક સન્મુખતાની મુખ્યતા ન રહે અને જ્ઞાયકની મુખ્યતા રહે. આવી પરિસ્થિતિ છે. સમ્યક દર્શન થાય ત્યારે સમ્યક દર્શનની મુખ્યતા નહીં, અને મુનિપણું થાય તો મુનિપણાની મુખ્યતા નહીં. નહીં નવી હોદી પમત્તો ન પમત્તો, જાણગો દૂજો ભાવો. બીજો ભાવ છું એમ હું જાણું છું, હું પ્રમત છું ને હું અપ્રમત છું એમ હું જાણતો જ નથી. પણ આપ તો જાહેરપણે પંચપરમેષ્ટિમાં કુંદકુંદાચાર્યદેવની ગાથા છે, આપનો સમાવેશ આચાર તરીકે છે, નમો લોહી આયરિયાણમમાં આપનો સમાવેશ છે, તો કે એ બધી વ્યવહારની વાતો છે. હું આચાર્ય છું એવો મોહ મને વ્યાપતો નથી. પર્યાયમાં હું પણ તે પર્યાય મુંડાહા પરસમયાહા, એ દર્શન મોહનો દોષ ઉપસ્થિત થાય છે. એમાં પર્યાયમાં હું પણ કરતા દર્શનનો ઉપજે છે, આ સિદ્ધિ વાત છે. પર્યાયમાં હું પણ રહેતા કે થતા ત્રિકાળી દ્રવ સામાન્ય પરમાત્મ તત્વનો બોધ રહેતો નથી, આ હું છું એવો બોધ રહેતો નથી. પર્યાય તે હું છું એવો બોધ રહે છે. એ રીતે જ્ઞાયક સન્મુખ થવું તે સમ્યક્ત્વ સન્મુખ છે, અને સમ્યક્ત્વ સન્મુખ થવામાં જ્ઞાયક સન્મુખ થવું એમ વાત છે. લક્ષ્ય કરીને અને જ્ઞાનમાં મુખ્યતા એ કરીને, લક્ષ્ય એ તો જ્ઞાનનું જ પરિણામ છે. ઉપયોગ ભલે ચિંતવનના વિકલ્પ સાથે જોડાય, તો પણ પરિણતિમાં લક્ષ્ય છે એ જ્ઞાયક ઉપરનો રહે એમ વાત છે. જ્ઞાનમાં પહેલેથી બે બે પ્રવૃત્તિ જુદી પડવા માંડે છે, કેમ કે આ તો જ્ઞાન સમ્યક સન્મુખનું પરિણમન, એટલે જ્ઞાન દશા જે સમ્યક દ્રષ્ટિની છે એને અનુરૂપ પરિણમન, એને સમ્યક સન્મુખનું પરિણમન કહે છે. સંકિત જેને હોય, સમ્યક દર્શનની દશા સહિત પણ જેને હોય, એને અનુરૂપ દશા, એની સાથે મેળ ખાતી દશા, એના ઉપર વ્યવહાર આવે. વ્યવહાર ચિંતવનના વિકલ્પ ઉપર નથી, તો જે કોઈ તત્વનો પરિણામ કરે, તત્વજ્ઞાનનો અભ્યાસ કરે, એ બધાને સમ્યક સન્મુખ કહેવા પડે. પણ છે નહીં એવી પરિસ્થિતિ, તો બધા પામી જાય સમ્યક સન્મુખ, તો બધા પામી જાય. પણ એવી પરિસ્થિતિ પ્રસિદ્ધપણે પ્રત્યક્ષપણે જોવામાં આવતી નથી કે બધા પામતા નથી, એવું સ્પષ્ટ જોવામાં આવે છે. તો એનું કારણ શું છે કે જે સમ્યક સન્મુખ થાય છે એને એ પૂર્વ ભૂમિકાનું કારણ, સમ્યક દર્શનના કારણરૂપ વ્યવહાર અને ઉપચાર લાગુ પડે છે. સર્વ સામાન્ય બધાને નહીં.
દર્શનમાં પણ આત્મા,
જ્ઞાનમાં
પણ આત્મા,
કાર્યક્રમમાં આત્મા, લક્ષની અપેક્ષા એ અહીંયા તો હજી આચરણ થયું નથી, દર્શન થયું નથી, ત્યાં તો જ્ઞાન દશાની વાત છે. કે જે સાધક જીવ છે એને તો પોતાનો આત્મા જ સમીપ છે, પોતાનો આત્મા જ મુખ્ય છે, અને એ સ્વભાવની સમીપ વર્તે છે. શ્રદ્ધામાં તો બીજો વિષય જ નથી, પણ જ્ઞાનમાં ઉપયોગ બીજે જતો હોય તો પણ બીજાની સમીપ જતા નથી, પરિણતિને લક્ષ્યમાંથી આત્મા જતો નથી. લક્ષની શરૂઆત અહીંથી થાય છે, સન્મુક્તાથી થાય છે, પછી એ લક્ષ કાયમ થઈ જાય છે. એટલે તો એને કારણનો ઉપચાર લાગુ પડે છે. અને આચરણમાં, પુરુષાર્થમાં, સુખમાં બધે સાધક જીવને તો આત્મા જ સમીપ છે. સાધક અહીંયા પૂર્વ ભૂમિકાની વાત છે. હજી સાધક થયો નથી, પણ હવે સાધક થઈ જવાની ભૂમિકામાં આવ્યો એવા જીવની વાત લીધી છે. છેલ્લે એ જે છે ને, તે જીવ ક્રમે સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે. કારણ એનું સ્વરૂપ ઓળખ્યું છે. એ છે, તમે રાજાને પણ ઓળખો અને રાજાના અનુચરને પણ ઓળખો. રાજાનો અનુચર હોવાથી અને રાજા એને સારો પગાર આપતો હોવાથી, ભલે પણ વેલ ડ્રેસ હોય શકે, સારી રીતે દેખાવાળો હોય સામાન્ય માણસ કરતા, કેમ કે ગમે એમ તો રાજાનો નોકર છે અથવા રાજાનો પ્રધાન હોય, તો પણ રાજા અને પ્રધાન બંનેનું સ્ટેજ જુદું જુદું છે. રાજા એ રાજા છે અને પ્રધાન એ પ્રજા છે. રાજા હોય મોજૂદ અને રાજા સામું જોવે નહીં ને પ્રધાનની મુખ્યતા કરે તો રાજાનો અનાદર છે. ચોખ્ખે ચોખ્ખો રાજાનો અનાદર છે, એને રાજાની મહેરબાની કે રાજાની કૃપા એને થાય નહીં. કેમ કે રાજા ઉભો ઉભો જોવે છે કે આ મારા સામું જોતો નથી, આ તું આને જાગતા સ્વાગતા કરે છે, એનો અનાદર થાય. એમ શુભાશુભ ભાવો શું, શુદ્ધ ભાવો હોય, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ, તો પણ એ ત્રિકાળી પરમાત્મ તત્વની તોલે આવે એમાં એવા ભાવો તો નથી. ખરેખર તો એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રના પરિણામ જીવ રાજાની સેવા કરનારા પરિણામ છે. સેવક છે એ તો, સેવ્ય નથી. સેવવા યોગ્ય તો ત્રિકાળી પરમાત્મા છે ને આ એના સેવક છે. સેવક સમૃદ્ધ હોય તો સેવકની વાત કરાય. ભાઈ ફલાણી કંપનીનો મેનેજર, ટાટાનો જે જનરલ મેનેજર છે એ તો આજે કરોડપતિ છે એમ કહેવાય, પણ એનો અર્થ કે ટાટા અબજોપતિ છે એ વાતની મુખ્યતા રાખીને છે. એટલે અધ્યાત્મ પર્યાયોનો મહિમા શાસ્ત્ર કરે છે. જ્ઞાનીઓના શ્રીમુખેથી પણ અધ્યાત્મ પર્યાયોની મુખ્યતા, સમ્યક દર્શનની મહિમા, મુનિદશાની મહિમા, કેવળ જ્ઞાનની મહિમા, એ બધું આવે. પણ એ જ વખતે સમજવાનું છે કે એમના લક્ષમાં ત્રિકાળી પરમાત્મા છે, આ એની સેવા કરે છે એ વાત બરાબર એમના ખ્યાલમાં છે અને આ એની મહિમા કરે છે. અને મારે પણ એ જ પ્રકારે સમજવાનું છે જે પ્રકારે એ કહે છે તે પ્રકારે. એ લક્ષમાં ત્રિકાળીને મુખ્ય રાખીને પર્યાયની મહિમા કરે છે, પર્યાયને મુખ્ય રાખીને પર્યાયની મહિમા હરગિજ ન થઈ શકે, અને ત્રિકાળીની ગૌણતા હરકીજ ન થઈ શકે. આ વાત કહેનારને પદ્ધતિમાં છે, સાંભળનારની પણ એ જ પદ્ધતિ હોય તો એ કહેનારનું કહેવા યોગ્ય જે વિવિક્ષિત અભિન જે વિધાન છે એને એ સમજી શકે અથવા એનું રહસ્ય પામી શકે. નહીતર એને એમ થાય હા શું સમ્યક દર્શનની ગુરુદેવે મુખ્યતા કરી, શું સમ્યક દર્શન, બસ આપણે તે પામી દીધો, બસ છે આવું આવું પામી દીધો, બસ એમ નથી. એની મુખ્યતા જ્ઞાયકને લક્ષે થઈ છે. અને તું શરૂઆત અહીંથી કર, મુમુક્ષુ હોય તો જ્ઞાયકના લક્ષે સાંભળ, તારે અત્યારે પ્રવૃત્તિ તત્વજ્ઞાનને યોગ્ય રહેતી હોય તો તું નાયકના લક્ષ્ય સાંભળજે, નાયકના લક્ષ્ય ચિંતન કરજે, મંથન કરજે, તો તને સમ્યક સન્મુક્તા થશે. પુરુષાર્થ અલ્પ હોય ત્યારે સમ્યકતા રહે, અને પુરુષાર્થ ઉગ્ર પર્યાપ્ત માત્રામાં થાય ત્યારે સમ્યક દર્શન થાય. પણ લક્ષ્ય થયા ભેગું સમ્યક દર્શન થતું નથી. કોઈને કલાકો લાગે છે, કોઈને દિવસો લાગે છે, કોઈને મહિનાઓ પણ લાગે છે. એટલે એમ કહ્યું કે ભલે કદાચ લક્ષ્ય થયું તને જ્ઞાયકના લક્ષ્ય ચિંતવન થતું હોય ત્યારે તે જ કાળે સમ્યક દર્શન ન હોય, કેમ કે ચિંતવન શ્રવણ મંથનના વિકલ્પો એ સવિકલ્પાત્મક દશા છે, સમ્યક દર્શન એ નિર્વિકલ્પ દશા નથી. તો એ કાળે ભલે તને સમ્યક દર્શન નથી, કેમ કે વિકલ્પનો અભાવ થાય એટલે કે વિકલ્પનો ઉત્થાન સંસ્કાર પડે છે. સંસ્કાર તો સમ્યક સન્મુખ જીવને અવશ્ય પડી જાય છે.
બરાબર.
જો કે સંસ્કાર પીડ્યા છે કે નથી પીડ્યા એને તપાસવાનો કે વિચારવાનો વિષય નથી, કેમ કે જ્ઞાયકના લક્ષ્યવાળી પર્યાયની મુખ્યતા નથી. જે પર્યાય જ્ઞાયકનું લક્ષ્ય કરે છે, એક પર્યાયના બે ભાગ લઈએ તો એક વિકલ્પ છે અને એક લક્ષ્ય છે. જ્ઞાયકનો વિકલ્પ અને જ્ઞાયકનું લક્ષ્ય, એમાં પણ જ્ઞાયકના લક્ષ્યનો પહેલો નંબર છે, વિકલ્પનો નહીં. તો સંસ્કાર તો હજી ગર્ભિત ચીજ છે, એ તો ગર્ભિત યોગ્યતામાં ગઈ, તો એની તો મુખ્યતા કરવાનો પ્રશ્ન રહેતો નથી. લક્ષ્મી પર્યાય તો લક્ષ્મી જ પર્યાય છે, પણ લક્ષ્યના કાળમાં એક વિકલ્પ પણ હોય છે, ઉપયોગમાં વિકલ્પ હોય છે કે હું જ્ઞાન સ્વરૂપ છું, હું આનંદ સ્વરૂપ છું, હું ત્રિકાળી છું, હું અપરિણામ સ્વરૂપ છું, હું ધ્રુવ સ્વરૂપ છું, અનંત ગુણનો એકત્વ સ્વરૂપ છું, પૂર્ણ સ્વરૂપ છું, એવો વિકલ્પ થાય. પણ એ વિકલ્પ છે એમની સાથે ઉપયોગ છે, અને લક્ષ્ય છે એના એ જ્ઞાનમાં એક બાહ્ય જ્ઞાન છે અને એક અંતર્જ્ઞાન છે. એ અંતરંગ પરિણામ છે, લક્ષ્યનું પરિણામ છે, એ અંતરંગ પરિણામ છે. એ જ્ઞાનનો ને જ્ઞાનની પર્યાયનું અંતરંગ છે એટલે એને અંતરંગ કહીએ. અને વિકલ્પાત્મક ઉપયોગ છે એનો જ્ઞાનનો ને જ્ઞાનનો બાહ્ય અંગ છે એટલે બહિરંગ કહીએ. અંતરંગ તો બધા મિથ્યા દ્રષ્ટિને નિર્વિકલ્પ જ હોય છે. પરિણતિ તો સંસારની પરિણતિ પણ મિથ્યા દ્રષ્ટિને નિર્વિકલ્પ છે. વિકલ્પ કરે એવું આત્માનો કે હું તો પૂર્ણ શુદ્ધ જ્ઞાયક સ્વરૂપી વિતરાગ સતત આત્મા છું, એમ વિકલ્પ કરે. પરિણતિ નથી તો વિકલ્પ ન કામ જાય છે. વિકલ્પનું કોઈ કામ જોવામાં આવતું, વિકલ્પની સિદ્ધિ નથી થતી ત્યાં. કેટલાક એવું સમજે છે આ સંસ્કારની બાબતમાં કે તત્વનો વિચાર કર્યા કરીએ ને, તત્વોને વિચાર કરીને તત્વને ઘૂંટા કરીએ ને, એટલે ક્યારેક સમય સંસ્કાર પડી જશે. એવું નથી. એ સંસ્કાર સમ્યક સન્મુખતામાં પડે છે, જ્ઞાયકનું લક્ષ્ય થાય ત્યારે પડે છે. કોઈ જીવને એવું બને છે અત્યંત રુચિના કાળમાં કે અત્યંત જિજ્ઞાસાના કાળમાં કોઈ સત્પુરુષ શુદ્ધાત્માનું શ્રવણ કરાવતા હોય, શુદ્ધાત્માનું દર્શન થાય એવી શુદ્ધાત્માના ભાવમાં આવીને ભાવ વિભોર ભાષા આવતી હોય, નિત્યાનંદ નિર્મળાનંદ જ્ઞાનાનંદ પૂર્ણાનંદ પ્રકાશનું ચૈતન્યના પ્રકાશનું નૂરનું પૂર છે એ જોશમાં ભાષા આવતી હોય, અને લાયક જીવ હોય, પાત્રતાવાળો જીવ હોય, અંદરમાં એવું રૂચતું હોય, એવું રૂચતું હોય, શ્રવણ એટલું બધું રૂચે શુદ્ધાત્માને યોગ્ય લગતું, તો કોઈને સંસ્કાર પડી જાય. અથવા એવું કહેવાતું હોય ને ઓળખાણ ન થયું હોય ને ખૂબ જિજ્ઞાસા વર્તતી હોય ત્યાં પણ કોઈ વાર સંસ્કાર પડી જાય છે, પણ એને ખબર નથી પડતી, એને ખ્યાલ ન હોય. અહીંયા તો જે સમ્યક તો સન્મુખ થાય છે એને ત્યાં સંસ્કાર પડી જાય છે, અંદરમાં દ્રઢ સંસ્કાર એવી રીતે વારંવાર જ્ઞાયકના લક્ષ્ય તત્વજ્ઞાનની પ્રવૃત્તિવાળા પરિણામથી દ્રઢ સંસ્કાર પાડે છે. જે સંસ્કાર પણ ઘણા ગાઢ થઈ જાય છે અંદર. અને જ્યાં સુધી નિર્વિકલ્પ સમ્યક દર્શનની દશા ઉત્પન્ન ન થાય ત્યાં સુધી ઉપયોગ તેના તે વિષયમાં ફેરવે, એકમાં ન ટકે તો બીજામાં ફેરવે. એટલે જ્ઞાયકના ને જ્ઞાયકના પડખાની વાત છે, તત્વના ને તત્વના પરમાર્થભૂત વિષયની વાત છે. અનેક પડખાનો વિષય છે, પરમાર્થના વિષયમાં પણ અનેક ન્યાયો અનેક પડખા છે. તો એ જ્ઞાયક સ્વરૂપના લક્ષ્યને સંસ્કારને વધારે દ્રઢ કરવા અર્થે એમાં ને એમાં ફેરવે, પડખા બદલાય, એક પડખામાંથી કોઈ પડખો બદલાય, વિકલ્પ બદલાય, પણ ફેરવે ફેરવે. એટલે બીજો વિષય લઈ લે એકમાંથી છોડીને બીજો એમ નહીં, એકમાંથી ફેરવીને એકમાં ન ટકે તો બીજામાં ફેરવે. એટલે એકની એક વિકલ્પમાં એકની એક પડખામાં ન ટકે. તો એ જ્ઞાયકના પણ અનેક ગુણ શાસ્ત્રની અંદર પ્રસિદ્ધ છે કે આત્મા પ્રત્યક્ષ સ્વરૂપ છે, પ્રભુ છે, સર્વોત્કૃષ્ટ છે, અથવા સર્વોત્કૃષ્ટ શાંત છે, પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપ છે, અનંત આનંદ પરમાનંદ સ્વરૂપ છે. એમ એના પડખા બદલાય છે. લક્ષ્યમાં તો પૂરો અખંડ અભેદ દ્રવ છે. એની વિશેષતાઓ અનેક છે, ગુણો એટલે વિશેષતાઓ અનેક છે. એટલે વિકલ્પમાં તો ભેદ પડે છે, ગુણ ભેદ પડી જાય છે. તો એમાં ને એમાં પણ લક્ષ બદલ્યા વિના, અખંડ અભેદ જ્ઞાયકનું લક્ષ બદલ્યા વિના ત્યાં જે ભેદ પડે છે એમાં ભેદો બદલાય છે વિકલ્પમાં ઉપયોગમાં. પણ છતાં તેનામાં ને તેનામાં એક જ લક્ષ્યભૂત વિષયમાં એ પરિણામને ફેરવા કરે છે. વિકલ્પમાં અનેક ભેદ અને લક્ષ્યમાં કોઈ ભેદ નહીં, એનું એ અભેદ દ્રવ્ય એમ ફેરવે ત્યાં ને ત્યાં પરિણામને ફેરવે.
બરાબર.
અને એમ ફેરવતા ફેરવતા ઉપયોગ બારીકમાં બારીક કરે, ઉપયોગને અધિક સૂક્ષ્મ કરે. કેમ કે અનેક પડખામાં જે વિચારણા તત્વની ચાલે છે એમાં આત્મસ્વરૂપનો મહિમા વધતો જાય છે, આત્મસ્વરૂપનો રસ વધતો જાય છે, રાગ ને રાગના વિષયભૂત પદાર્થોનો રસ ઘટતો જાય છે. બંને રસ પ્રતિપક્ષમાં છે, એકનો રસ વધે તો બીજાનો રસ ઘટ્યા વિના રહેતો નથી. જ્યારે જ્યારે જીવને રાગ ને રાગના વિષયભૂત પદાર્થોનો રસ વધે છે ત્યારે એનો આત્મરસ ઘટી જાય છે, આત્મરસ ક્ષીણ થાય છે. આત્મરસ કેળવવામાં આવે ત્યારે રાગને રાગના વિષયભૂત પુદ્ગલ પ્રત્યેનો રસ ઘટી જાય છે. આપોઆપ જ બીજા પડખાનું કામ આપોઆપ થઈ જાય છે, એમાં કાંઈ કરવું પડતું નથી. એટલે જ્યારે એ ઉપયોગને ફેરવે છે સ્વરૂપ લક્ષે ત્યારે એને અનેક પડખાને જાણવાનો રસ નથી. ભેદવાળા વિકલ્પવાળા ઉપયોગમાં એને ઘણું જાણવું એ લોભ નથી, પણ પોતાના ચૈતન્ય સ્વરૂપનો મહિમા વધારવાની પ્રવૃત્તિમાં પડેલો જીવ છે. પુરુષાર્થની મંદતાને લીધે અહીંયા મંદતા લાગુ પડે છે. અહીંથી સમ્યક થયો છે એટલે વિપરીતતા આવે ન લઈએ. તો પુરુષાર્થની મંદતાને લઈને અભેદ અનુભવ સુધી પહોંચતો નથી તો પણ અહીંયા એ મહિમાને વધારતો જાય છે, ત્યાં એનો ઉપયોગ સૂક્ષ્મ થતો જાય છે. કે જે સૂક્ષ્મ ઉપયોગ સૂક્ષ્માતિ સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ એવા ચૈતન્ય સ્વભાવને ગ્રહણ કરવામાં વધારે સફળ થાય, વધારે કામયાબ થાય અને પોતાના અંતર્મુખ થવામાં એ સમીપ આવે, આગળ વધે, અભાવ નહીં કરે. આ સમ્યક્ત્વ સન્મુખતાની પ્રકૃતિનો નાશ નથી કરવાનો, પણ એમાં આગળ વધીને કન્ટિન્યુઇટી લે છે. દશા મિથ્યાત્મી સમ્યક દર્શન અને મિથ્યા દર્શન ની બે દશા પરસ્પર વિરુદ્ધ દશા છે, અને સમ્યક દર્શનની પૂર્વ પર્યાય સુધી મિથ્યા દર્શનની દશા છે. એક સમયમાં મિથ્યા દર્શનનો વ્યય અને જે સમયમાં મિથ્યા દર્શનનો વ્યય તે જ સમયમાં સમ્યક દર્શનનો ઉત્પાદ. તો પણ સમય એક હોવા છતાં મિથ્યા દર્શન અને સમ્યક દર્શન વિરુદ્ધ દશા છે. એક પૂર્વ પર્યાય છે, એક ઉત્તર પર્યાય છે. એક સમયમાં વ્યય અને ઉત્પાદ સ્વરૂપે છે, તો એ બે વચ્ચે કાંઈ સળંગ કોઈ મેળ ખાય એમાં પરિણમનની અંદર કાંઈ છે કે નથી? ધ્રુવ તો આત્મા છે. મિથ્યા દર્શન કાળે પણ આત્મા ધ્રુવ છે, કેમ કે આધારભૂત તો બંને પરિણામનો આધારભૂત તત્વ તો આત્મા છે. પણ બે પરસ્પર વિરુદ્ધ દશા હોય તો એ વિરુદ્ધ દશા પલટીને અવિરુદ્ધ દશા થઈ એમાં કોઈ કાર્ય પદ્ધતિ, કાર્ય કરવાની પદ્ધતિ શું હોય એ કોઈ સમજણનો વિષય છે ખરો? આવો કોઈ પ્રશ્ન ઉઠે તો એનો આ ઉત્તર છે. સંશોધક જીવને આ પ્રશ્ન ઉઠવાની જરૂર છે કે હું જો મિથ્યાત્વ દશામાં છું અને સમ્યત્વ દશા પ્રાપ્ત થાય છે ત્યારે એક જ સમયની અંદર એવું કાર્ય થાય છે કે મિથ્યાત્મનો વ્યય અને સમ્યત્મનો ઉત્પાદ. તો આવું થાય છે એમાં કાર્ય પદ્ધતિની અંદર સળંગ રહે એવી કઈ વાત છે કે જ્ઞાયકનું લક્ષ એ કન્ટિન્યુ છે. જે જ્ઞાયકનું લક્ષ થયું એ લક્ષમાં ફેર પડતો નથી. મિથ્યાત્મનો નાશ થાય છે, અજ્ઞાનનો નાશ થાય છે અને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. જ્ઞાયકનું લક્ષ જ્ઞાયકનું લક્ષ જ રહે છે. જે જ્ઞાયકના લક્ષ્ય સમ્યક સન્મુખ થયો તે જ જ્ઞાયકના લક્ષ્ય એ સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે. તે જ જ્ઞાયકના લક્ષ્ય સાધક દશામાં પણ એ આગળ વધીને ઉપર ઉપરના ગુણસ્થાનને પહોંચે છે અને સરવાળે પૂર્ણ થઈ જાય છે. ત્યાં પછી લક્ષ્ય અને ઉપયોગના બે વિભાગ રહેતા નથી. પૂર્ણ થાય ત્યારે બધું એક થઈ જાય છે. પછી અહીંયા લક્ષ્ય અને ઉપયોગના બે વાત રહેતી નથી. પણ જ્યાં સુધી સદમસ્ત દશા છે ત્યાં સુધી એ વાત છે. પણ એ મિથ્યાત્વનું પરિણામ તે વ્યવહાર નથી. ચિંતવનનો વિકલ્પ શુદ્ધાત્માનો તે વ્યવહાર નથી. પણ અંદરમાં જે જ્ઞાયકનું લક્ષ છે તે વ્યવહાર છે. એટલે પછી ચિંતવન ઉપર વ્યવહારનો આરોપ આવે છે, કેમ કે લોકો લક્ષને નથી સમજતા અને તત્વજ્ઞાનના વિકલ્પોને સમજી શકે છે. એટલે એમ કહે છે કે તત્વનો વિચાર કરો, તત્વનું વાંચન કરો, તત્વનું શ્રવણ કરો, તત્વનું મંથન કરો, તત્વનું ચિંતન કરો. કહેવાની વાત લક્ષને છે. એ વાત જો લક્ષ્ય રહ્યું તો લક્ષ્ય સળંગ રહે છે. સમય સમયનું ભલે પરિણમન છે તો પણ એ બદલાતું નથી. સદ્રશ એક ધારું રહે છે. એ એક પૂર્વ ઉત્તર દશા વિરુદ્ધ સ્વભાવવાળી હોવા છતાં અંદરમાં એક તત્વ નવું જન્મ્યું છે અને એનો જન્મ છે એ એમને જીવંત રહે છે. લક્ષ્ય છે એ જીવંત રહે છે જન્મ્યું ત્યાર. એ મિથ્યાત્વ દશામાં જન્મી જાય છે અને એ જન્મતા નહીં વ્યાત એને સમ્યક સન્મુખતા થઈ જાય છે. ભલે પુરુષાર્થ ઓછો હોય તો સમ્યક દર્શન તે કાળે ન હોય, અથવા ત્યાર પછીના કલાકોમાં કે દિવસોમાં કે મહિનાઓમાં થાય તો પણ એ લક્ષ્ય છે એ જીવંત છે, તત્વ છે એની અંદર. એના ઉપર ઉપચાર આવ્યો છે. ઉપર ઉપરના રાગના વિકલ્પ ઉપર ઉપચાર આવતો નથી. એ તો ઘણાને હોય છે અને મોટા આયુષ્યમાં તો હજારો વર્ષ સુધી તત્વચિંતવન કરે. એથી કાંઈ સમ્યક દર્શન થઈ જાય એવું કાંઈ નથી. લક્ષ્ય વગર તો અનંતકાળે ન થાય. સિદ્ધાંતિક દ્રષ્ટિએ વિચારમાં આવે તો લક્ષ્ય વગરનું, આત્મલક્ષ વગરનું, જ્ઞાયકના લક્ષ વગરનું, સ્વરૂપના લક્ષ વગરનું તત્વ ચિંતન અનંત કાળે પણ સફળ ન થાય. લક્ષ્ય વિનાનું બાણ મારવાની વાત છે, એ બાણ પહોંચતું નથી નિર્ધારિત સ્થળે. એકદમ ચિતાર છે, પૂર્વ ભૂમિકાનો એકદમ ચોખ્ખો ચિતાર છે. અંદરમાં ઉપયોગને સૂક્ષ્મ કરતો કરતો જેમ જેમ એનો ઉપયોગ સૂક્ષ્મ થાય છે તેમ તેમ એને સૂક્ષ્મ સ્વભાવ સુસ્પષ્ટપણે ગ્રહણ થતો જાય છે અને એ પોતાના અસ્તિત્વને જેમ છે તેમ, જેવું છે તેવું તે સ્વરૂપે મજબૂતપણે ગ્રહણ કરે છે અને સ્વભાવમાં રહેલી જે પ્રત્યક્ષતા છે એ પ્રત્યક્ષપણે હું સહજ પ્રત્યક્ષ જ્ઞાયક સ્વરૂપે આવો છું એમ એનો પુરુષાર્થ વૃદ્ધિનું એ કારણ થાય છે. જેમ જ્ઞાન જ શ્રદ્ધાનું કારણ થાય છે એમ પૂર્વ ભૂમિકામાં જે પુરુષાર્થ સમ્યક સન્મુખનો શરૂ થયો તે પુરુષાર્થ વૃદ્ધિગત થઈને નિર્વિકલ્પ દશા સુધી પહોંચે એનું કારણ પણ જ્ઞાન જ છે. એટલે શ્રદ્ધાનું કારણ જ્ઞાન થશે, સમ્યક દર્શન થયું ત્યારે શ્રદ્ધા થઈ, શ્રદ્ધાનું કારણ પણ જ્ઞાન છે અને પુરુષાર્થનું કારણ પણ જ્ઞાન છે. પુરુષાર્થ રુચિપૂર્વક થાય છે, રુચિ અનુયાયી વિરિય ઉપર લીધું, એ રુચિ એ સ્વભાવને જે ઓળખ્યો અને એની સૂક્ષ્મતાઓ જે જ્ઞાનની અંદર આવી ગ્રહણ થઈ તો રુચિ વિશેષ તીવ્ર થઈ, અનન્ય રુચિ થઈ. એ રુચિનું કારણ પણ જ્ઞાન છે, પુરુષાર્થનું કારણ પણ જ્ઞાન છે. પુરુષાર્થની પરિપક્વ દશાએ ઉત્પન્ન થતું સમ્યક દર્શનરૂપ શ્રદ્ધાનું કારણ પણ જ્ઞાન છે. એમ અનેક ગુણમાં જ્ઞાન નિમિત્ત પડતું હોવાથી જેમ કોઈ સમાજની અંદર અનેક વ્યક્તિઓ હોય તો એનો નેતા લીડર એક હોય છે, એમ શાસ્ત્રની અંદર જ્યારે ગુણોને ઉપમા આપવામાં આવે છે ત્યારે જ્ઞાનને નેતા તરીકે બતાવવામાં આવે છે કે જ્ઞાન નેતા છે, એ અનંત ગુણોને દોરવી જાય છે. તેથી જ્ઞાનના પરિણામનું નામ નય પાડવામાં આવ્યું છે, ની ધાતુ ઉપરથી, ની નય ટુ લીડ, દોરી જવું, લીડ લીડર, લીડર લીડ ઉપરથી લીડર શબ્દ આવ્યો, નેતા જે દોરવે તે, દોરવણી આપે તે. તો એ જ્ઞાનને આ નામ મળ્યું છે, નયનું નામ જ્ઞાનની પર્યાયને મળ્યું છે. બીજા ગુણની પર્યાયને નય નથી કહેવાતા, જ્ઞાનની પર્યાયને નય કહે છે. કેમ કે જ્ઞાન દોરવે છે, કોને, કે અનંત ગુણોને આત્મા પ્રતિ દોરવે છે, અંતર્મુખ કરે છે, એમાં એ લીડર સમાન છે, નેતા સમાન છે. એટલે તત્વજ્ઞાનના વિષયમાં પણ જ્ઞાનની મુખ્યતાથી જ સમજણ આપવી પડે છે અને બહુભાગ દ્રવગુણ પર્યાયને પણ જ્ઞાનની મુખ્યતાથી ઓળખાવે છે. બીજા ગુણોની પરિભાષા પણ જ્ઞાનની મુખ્યતાથી કરવાનું બને છે, બીજા ગુણોની પરિભાષા પણ જ્ઞાનની મુખ્યતાથી કરવાનું થાય છે અને એનું કારણ કે સમજવામાં એ પદ્ધતિ વધારે અનુકૂળ છે. અહીંયા પણ કહે છે કે આગળ વધે છે ત્યારે જ્ઞાનની વાત લીધી, ઉપયોગ બારીકમાં બારીક કરે, ઉપયોગમાં સૂક્ષ્મતા કરતો કરતો અજ્ઞાનથી સમજાવે છે. પણ એ કાળે રુચિ વધી છે, એ કાળે પુરુષાર્થ વધ્યો છે, આ બધું લેવું એની સાથે અને બીજા ગુણો ચૈતન્યને ગ્રહણ કરવામાં આગળ વધે છે. તે જીવ આગળ વધીને ક્રમે કરીને આગળ વધીને ક્રમશઃ એના પરિણામ છે. સમ્યક દર્શનને જ્યારે પ્રાપ્ત કરે છે ત્યારે મિથ્યા દર્શનરૂપ જે પરિણામનું ઊંધું પડ્યું છે, આખો પોપડો પલટો મારી જાય છે, એમાં ક્રમ પડતો નથી. અવશ્ય એની તારતમ્યની મંદતા ઘણી થાય છે. સમ્યક સન્મુખતાના કાળમાં મિથ્યાત્મક પાતળું પડી જાય છે, એનો રસ તદ્દન ઘટી જાય છે. રસ ઘટે છે એટલે એ પરિણામની શક્તિ તૂટી જાય છે. પણ છતાંય મિથ્યાત તે મિથ્યાત છે અને સમ્યક તે સમ્યક છે. આખો પોપડો મિથ્યાત્મક દર્શનનો પલટીને આખું શ્રદ્ધાન શ્રદ્ધાનનું આખું દળ પરિણામન સંકિત રૂપ થાય છે. કોઈ પ્રશ્ન એની અંદર થી કોઈ નીકળે તો વધારે. રિપીટેશન તો સોનગઢ વાંચ્યો હતો, પાછા ફરીને વાંચ્યો. એટલે અહીંયા કેવી રીતે આગળ વધે છે એનો ચિતાર પૂજ્યબેનશ્રીએ આ બોલમાં લીધો છે. પણ છતાં એક ધ્યાન દોર્યું છે કે આ બધી વાત જ્ઞાયકના લક્ષ્ય છે. આ પરિણામની આવી વાત સ્પષ્ટ કરી તો પણ એની મુખ્યતા કરવાની વાત તો નથી છે. આવું સમ્યક સન્મુક્તાવાળાનું પરિણામન હોય છે, આવું પરિણામન પુરુષાર્થવાળું હોય છે, આવું રુચિવાળું પરિણામન હોય છે, આવો ઉપયોગ સૂક્ષ્મ કરીને અંદરમાં ગ્રહણ કરે છે. એમ પૂર્વની મિથ્યાત્વના તીવ્ર મિથ્યાત્વના તીવ્ર અજ્ઞાનના પરિણામનથી વિશેષવાળું વિશેષતાવાળું ગુણને પ્રાપ્ત કરતું પરિણામન હોવા છતાં પણ પરિણામની મુખ્યતા ક્યારેય નહીં, એનું નામ જ્ઞાયકનું લક્ષ છે. એ વાત એમને એમ ધ્રુવ રાખવાની છે. નહીતર પરિણામનો વિષય પરિણામના મહિમા કાળે એક તો અનાદિનો પર્યાય મૂંઢ છે, પાછો મુખ્ય કરી બેસશે. જેમ ગુરુદેવની કૃપાથી આપણે ત્યાં કોઈ ઉપવાસ કરે છે, કોઈ બ્રહ્મચર્ય આદિની પ્રતિજ્ઞા લઈને સંયમ ગ્રહણ કરે છે, એમ અનેક પ્રકારે દેવગુરુ શાસ્ત્રની ભક્તિ કરે છે, મંડળ પૂજા વિધાન કરાવે છે, દાન આપે છે, યાત્રા કરે છે, બધા શુભભાવો મુમુક્ષુઓને થાય છે, કરે છે. પણ ગુરુદેવની કૃપાથી ચેતવ છે કે કોઈ પર્યુષણ હોય ને ઉપવાસ કરે તો પહેલેથી નક્કી કરે આ તો શુભભાવ છે, એ કંઈ ધર્મ નથી. આમ રાખીને ઉપવાસનું મહત્વ જે સંપ્રદાયની અંદર અજ્ઞાનથી વધી ગયું છે અને આહાર નહીં ગ્રહણ કરવાની જે શરીરની અને આહારના પરમાણુની પ્રક્રિયામાં એટલો બધો મહિમા દેવામાં આવે છે સંપ્રદાયમાં, અને એને લઈને અજ્ઞાનની મિથ્યાત્વ તીવ્ર થાય છે, એવું આપણને ન થાય એની જાગૃતિ રાખીને આપણે ઉપવાસ કરવામાં આવે છે. આપણે ત્યાં ઉપવાસ કરે છે લોકો કે દાન દે તો પણ એ રીતે કરે, કે કરોડ મંદિર બંધાવે છે તો પણ એ ધર્મ નથી. એ ગુરુદેવના વચનને મંદિર બંધાવતા બંધાવતા સાથે રાખે. બંધાવે છે આપણે ત્યાં મંદિર બંધાય છે, ઘણા મંદિર બંધાયા, પણ બંધાવનારને દાન દેનાર એ જ વખતે વિચાર કરે કે આ કાંઈ ધર્મ નથી ને આને લઈને કાંઈ ધર્મ થાય એવું કાંઈ નથી, એમ જે ગુરુદેવ કહે છે એ વાતથી આનું મહત્વ ભૂલે ચૂકે વધી ન જાય. બસ એ જ રીતે આ અનેક બોલો આવશે આ શાસ્ત્રની અંદર, તો વિશેષપણે સમ્યક દર્શનને યોગ્ય ભૂમિકાના મુમુક્ષુતાના અનેક બોલ આવશે આત્માર્થના. પણ આ વાત રાખીને 62 નંબરના મુખ્ય બોલને સાથે રાખીને કે આ બધામાં મુખ્ય બોલ આ છે, 6.5 લીટી છે, પણ જ્ઞાયકના લક્ષ્ય જીવ સાંભળે આ મુખ્ય વાત છે. એ લાલ બત્તી રાખે છે કે કોઈ પણ પ્રકારના પર્યાયની અંદર સુધારાની પ્રવૃત્તિ ચાલુ થવાની કાર્ય પદ્ધતિની વાત આવે છે અને સુધારો છે એ સુધારો ગણાય છે, એની વિશેષતા ગણવામાં આવે છે, બગાડ મટે છે, માટે પ્રયોજનની સિદ્ધિ તરફ જીવ આગળ વધે છે, તો પણ જ્ઞાયકના લક્ષ્ય એ રાખીને વાત છે. એમણે પણ એ જ વાત લીધી છે કે ચિંતમનમાં બે ચિંતમનમાં આ જ ચાલતું રહે, આ જ ચાલતું રહે એટલે હું કે હું ત્રિકાળી ધ્રુવ સામાન્ય જ્ઞાયક સ્વરૂપે છું, એ તો એનું એમ ને એમ જ ચાલતું રહે. આ હું, આવો હું, આ હું, એવું જે લક્ષ્ય છે એ મુખ્ય રાખીને પછી ચિંતવન આદિ ગૌણ પણ ચાલે છે. એટલે તો એ કહે છે કે ત્યાં સુધી તું પરિણામની ગૌણતા કર, કે અનુભવ હોવા અનુભવ નહીં હોવા ઓ મત દેખ, ત્યાં સુધી એની ગૌણતા રાખ. તો એ તો જોવાઈ જ જાય છે અનુભવ થયો છે કે અનુભવ નથી થયો, પણ મત દેખ એનો અર્થ કે એની મુખ્યતા ન કર જરાય, હજી અનુભવ નથી થયો. આટલા આટલા વિચાર કર્યા, આટલું આટલું વાંચ્યું, આટલું આટલું ચિંતન કર્યું, હજી અનુભવ નથી થયો, હજી અનુભવ નથી થતો, હજી અનુભવ નથી થયો, એમ જે અનુભવની મુખ્યતા કરવા જાશ અનુભવ નહીં થાય. તને જેને અનુભવ થાય છે એને અનુભવ થયો નથી થયો એમ મુખ્યપણે એનું ધ્યાન રહેતું નથી, ત્યારે જ અનુભવ થાય છે અને રહેશે એને થતો નથી. આ વસ્તુ સ્થિતિ છે અને બધા જ્ઞાનીઓએ આ વાત કરી છે. બનારસીદાસે એ વાત કરી કે એક જાણીએ, એક દેખીએ, રમી રહીએ, એક ઠોર, એકના લક્ષ્મી વાત છે. સમલ વિમલને વિચારીએ, પર્યાયમાં શુદ્ધિ અશુદ્ધિ ગૌણ છે. વિચાર તો આવે છે, ખ્યાલ પણ આવે છે, કેમ કે એ તો પર્યાય તત્વ સામાન્યની અપેક્ષાએ સ્થૂળ છે. સામાન્ય તત્વ સૂક્ષ્મ છે અને ઉત્પાદ વેવાળું તત્વ અનુભવ ગોચર હોવાને લીધે સ્થૂળ છે. આ તો અનુભવનો વિષય જ નથી, એમાં અનુભવ નથી થતો, પર્યાયમાં અનુભવ થાય છે. એ તો સૂક્ષ્મ છે, શક્તિરૂપ ને સામર્થ્યરૂપ છે. તો પણ એની મુખ્યતા નહીં કરવા માટે નિર્દેશ છે કે સમલ વિમલને વિચારીએ. સમળપણું વિમળપણું તો પ્રયોજનનો વિષય છે, એની મુખ્યતા નથી. સમલ વિમલને વિચારીએ યહી સિદ્ધિ નહીં ઓર, આમ સિદ્ધિ છે, આ રીતે સિદ્ધિ છે, બીજી પદ્ધતિ એ કાર્યની સિદ્ધિ પણ નથી. અને કાર્યની સિદ્ધિ આમ હોવા છતાં જે સિદ્ધિ થાય છે એના ઉપર વજન નથી. કામ ઉપરનું વજન ઉડાડતા જાય, કામ નથી થયું એમ બતાવતા જાય, કામ આમ કરવાનું છે એમ બતાવતા જાય, છતાં એનું વજન ઉડાડતા જાય. એ આ પરમાર્થના વિષયનું કોઈ અસાધારણ રહસ્ય છે. અને એ જ્યારે સમજાય છે ત્યારે કામ થાય છે અને વજન રહેતું નથી, બે થાય છે. એવી રીતે